તારીખ 19/11/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 75. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
અભાવ કોણ સમજાય તો બરાબર નામ માત્ર કહેતા તો બીજા ગુણ નો અભાવ પણ સમજાશે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્માને ઓળખાવાનો પ્રયોજન છે, અને એ પ્રયોજન ની સિદ્ધિ માટે આ એક જ માત્ર ઉપાય છે. જ્ઞાન એક જ માત્ર ઉપાય, બીજો કોઈ ઉપાય છે નહીં. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કહે છે. તો ત્યાં આ પ્રશ્નના ઉત્તરમાં નિર્ણયનો ઉત્તર ચાલે છે, પણ એ નિર્ણયનો ઉત્તર દેતા દેતા ગુરુદેવે છેલ્લી મિનિટમાં એ વાત કરી છે કે અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે અને પરાશ્રય બુદ્ધિ છૂટીને અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. આ છેલ્લું વચન આવ્યું કેટલા ખાતરાનો આધાર ઉપર છે. જે ઉત્તર છે એ નિર્ણય સંબંધીનો છે અને નિર્ણયનું પ્રકરણ ચાલે છે એટલે પણ વિષયાંતર એમાં નથી જેવું પ્રકરણ પણ સ્વરૂપ વિશે ચાલે છે. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ આત્માનો નિર્ણય કરવા માટે આત્માને જ્ઞાન માત્ર કે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ઓળખાવા માટે યથોચિત લક્ષણ અને પ્રસિદ્ધ લક્ષણ આત્માની પર્યાયમાં પ્રસિદ્ધ લક્ષણ જ્ઞાન કે જે આત્માને બરાબર ઓળખાવે છે એવા લક્ષણની પ્રસિદ્ધિ હોવાથી એ પ્રસિદ્ધ લક્ષણ વડે જેનું લક્ષ્ય કરવું છે અથવા જેનો નિર્ણય કરવો છે એવો જે આત્મા અથવા આત્મ સ્વરૂપ એ પ્રયોજન ત્યાં સિદ્ધ થતું હોવાથી આત્માને જ્ઞાન માત્ર કહે છે. જ્ઞાન માત્ર કે વ્યવહાર કર્યો એનું કારણ આ છે. આત્મામાં અનંત ગુણ છે, જ્ઞાન માત્ર કહેવા છતાં પણ આત્મામાં અનંત ગુણ છે. એમાં જ્ઞાન મુખ્ય છે, તે વિશેષ ગુણ છે. અનંત ગુણ હોવા છતાં જ્ઞાન છે તે મુખ્ય છે અને તે વિશેષ ગુણ છે. ગુણ તો બધા અનંત શક્તિવાળા છે. કોઈ ગુણ ઘણી શક્તિવાળો છે કે અલ્પ શક્તિવાળો છે કે અધૂરો છે કે ખામીવાળો છે ઓળખા પણ કોઈ ગુણમાં પોતાના ગુણ વિશે નથી અથવા સર્વ ગુણો પોતાની અનંત શક્તિને ધારણ કરતા હોવા છતાં જે વિશેષતા જ્ઞાન ગુણમાં છે એ વિશેષતા બીજા કોઈ ગુણમાં અને એની ચોક્કસ પ્રકારની વિશેષતાનો અનુભવ કરીને જાણીને કે અનુભવ કરીને ચોક્કસ પ્રકારની વિશેષતા જાણીને એટલે અનુભવ કરીને એ મુખ્ય ગુણ છે એમ સ્થાપી છે. આત્મા અનંત ગુણનો પિંડ છે. અનંત ગુણનો પિંડ ખરો આત્મા, પણ એ અનંત ગુણમાં જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે. આ વાત કિચનજીએ પણ અનુભવ પ્રકાશમાં અનુભવ થવા કે આત્મામાં અનંત ગુણ છે એમાં પણ આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણ છે. એટલે અહીંયા કહે છે ગુરુદેવ કે આત્મામાં અનંત ગુણ છે તેમાં જ્ઞાન મુખ્ય છે અને તે જ્ઞાન વિશેષ ગુણ છે. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન. કોઈ કાળ એવો નથી કે જ્ઞાન સિવાય બીજા લક્ષણથી પણ આત્મા ઓળખાય. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે કે ત્રણેય કાળે ઓળખવા માટે આત્માનું જ્ઞાન લક્ષણ બીજું કોઈ લક્ષણ તર્ક કે કલ્પના કરીને વિચારવા જેવું જ્ઞાનને છોડીને ઓળખવા માટે બીજે પ્રયત્ન અન્યથા પ્રયત્ન ન થઈ જાય એના માટેની આ એક ખાસ વાત આવી. એ ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે તે અન્ય દ્રવ્યોમાં નથી, અને એવું લક્ષણ જીવને છોડીને આત્માને છોડીને બીજા કોઈ જગ્યાએ કોઈ દ્રવ્યમાં નથી. ત્યાંથી એ રીતે જ્ઞાન ગુણની વિશેષતાને લઈને આત્મદ્રવ જુદું પડે છે, બીજા દ્રવ્યોથી એ જુદું પડે છે. એટલું જ નહીં પણ આત્માના સર્વ પ્રકારના વિભાવ ભાવો જેને ચિદાભાસ કહેવામાં આવે છે, ચૈતન્યનો જેમાં આભાસ થાય, પણ છતાં ખરેખર જે ચૈતન્ય સ્વરૂપે ન હોય ન હોય તો જ આભાસ કહેવાય, નહીં તો ભાસ કહેવાય, એનાથી પણ જુદું પડવા માટે જ્ઞાન લક્ષણ અથવા જ્ઞાન એક એવું છે કે જે ચિદાભાસ સ્વરૂપ ભાવોમાં નથી, રાગમાં નથી, દ્વેષમાં નથી, મોહમાં નથી, ક્રોધમાં, માનમાં, લોભમાં, માયામાં, કોઈ પણ પ્રકારના વિભાવ ભાવ્યો તો એમાં જ્ઞાન જ્ઞાનનું જ્ઞાનત્વ નથી ન પણ. ત્રણેય કાળ આત્માનું લક્ષણ જ્ઞાન છે તે અન્ય દ્રવ્યોમાં નથી, અને અન્ય દ્રવ્યોના આશ્રયે અન્ય દ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થતા જે અન્ય ભાવો કહેવાય છે, પરભાવો કહેવાય છે, એમાં પણ નથી. દ્રવ્યમાં ભાવમાં બંને માટે તે અન્ય દ્રવ્યોમાં પણ નથી અને અન્ય ભાવોમાં પણ નથી. જાણવાનું કાર્ય પર્યાય છે, જાણવાનું જે કાર્ય થાય છે એ પર્યાયથી છે, એટલે ગુણથી નહીં. જાણવાનું કાર્ય પર્યાયથી થાય છે, ગુણથી થતું ગુણ તો સામાન્ય શક્તિરૂપ છે, જાણવાનું કાર્ય તો પર્યાયથી થાય છે. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા, હવે એ પર્યાયમાં જ્ઞાન પ્રસિદ્ધ છે, પર્યાય તો પ્રગટ ચિત્ત છે, પ્રસિદ્ધ ચિત્ત છે, એમાં જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ લક્ષ્યરૂપ આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે. એક જ્ઞાન જાણવું જાણ્યા કરે એવો જેનો સ્વભાવ છે, જાણ્યા કરે છે તે પર્યાય છે, પણ જાણ્યા કરે એવો જેનો સ્વભાવ છે એના ઉપરથી સ્વભાવ લઈ લેવો એ આત્મા છે. આમ લક્ષ્ય બાંધવું, આમ નિર્ણય કરવો. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે જાણનાર તે જ આત્મા એમ જે લક્ષ્યરૂપ આત્મા અથવા નિર્ણયનો વિષયભૂત આત્મા તે નિશંકપણે જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થાય છે એટલે જ્ઞાનમાં જાણી જાય છે, જ્ઞાનમાં એ લક્ષ્યરૂપ થઈ જાય છે, જ્ઞાનમાં જેનો જાય છે ત્યારે એ જ્ઞાનમાં પ્રસિદ્ધ થાય છે એમ કહેવામાં આવે. એ તો એ જે સ્વરૂપે છે એ સ્વરૂપે રહે છે, નવો પ્રસિદ્ધ થાય છે એમ નથી, પણ જ્ઞાન નવું થાય છે તો આત્મા પ્રસિદ્ધ થયો એમ કહેવામાં આવે છે. આત્મા સંબંધીનું જ્ઞાન નવું થાય છે તો આત્મા પ્રસિદ્ધ થયો એમ કહેવામાં આવે છે. એ તો જે છે એ છે, બધા જેવો છે તેવો જ છે, એને પ્રસિદ્ધ કહો અપ્રસિદ્ધ કહો એ બધી અપેક્ષિત વાત છે, પોતે નિરપેક્ષ છે, જેવો છે તેવો છે. એમાં જ્ઞાનમાં રાગાદી ભાવો પ્રતિબિંબિત થતા હોવાથી અને તે આત્માની પર્યાયો હોવાથી જ્ઞાનને ભૂલીને હું રાગ વાળો છું, હું રાગરૂપ છું, રાગરૂપે હું થાઉં છું, હું પરિણમું છું એવું જ્ઞાનને મૂકીને જીવ દશમનાથ ચારિત્રની એકતાપૂર્વક પરિણમન કરે છે. રાગ તે હું એવું પ્રધાન, એવું જ્ઞાન, એવું જાતક કરી દે. મિત્રને મિત્ર થઈ ગયા. એટલા માટે કહે કે એવો છે નહીં, માટે જેવો છે એવો નહીં જાણતા એને જુખી રીતે જાય માટે નહીં. જ્ઞાનની પ્રસિદ્ધિ વડે આત્મા નિશંકપણે પ્રસિદ્ધ થાય છે એમાંથી નાસ્તિક કાઢે છે કે વ્યવહાર રાગ દયા દાન ભક્તિ એ વગેરે કોઈ પણ પ્રકારના ભાવો તે વડે આત્માની પ્રસિદ્ધિ થાય નહીં. આ ભક્તિ કરે છે એ આત્માનું લક્ષણ, આ દયા પાડે છે એ આત્માનું લક્ષણ, કોઈ આત્માનું લક્ષણ નથી. એનાથી આત્મા પ્રસિદ્ધ થાય નહીં, એનું આત્મા એનાથી આત્માનું જ્ઞાન થાય નહીં, આત્માનો નિશ્ચય થાય નહીં, ઓળખાણ થાય કેમ કે એ બધા પ્રકારના રાગાદી ભાવો ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, એમાં ત્રિકાળી સ્વરૂપમાં એનું અસ્તિત્વ નથી, એની હયાતી નથી. એવા ભાવોના અભાવ સ્વભાવે જ્ઞાન તત્વ આત્મા રહે. આત્માની જ્ઞાન માત્ર કહીને સુગમપણે આત્માની ઓળખાણ કરાવી છે એમ કહીને પણ સારો કોઈ જ્ઞાન સર્વ જીવોને પ્રસિદ્ધ છે. આ મનુષ્ય પર્યાય તો બધા મનુષ્યને પ્રસિદ્ધ છે. જેને આત્માને ઓળખવું હોય એને જ્ઞાનથી આત્માને ઓળખવો એમ કહે. શરત એ છે કે જે જ્ઞાન રાગાદી સાથે એકત્વ કરીને ભળી જાય છે એ એકત્વ જે છે એવું જેવું જ્ઞાનનું સ્વરૂપ નથી. જ્ઞાનનું નિર્ભેળ સ્વરૂપ લેવું, એકનું જ્ઞાન લેવું, એકનું જ્ઞાન કહો કે જ્ઞાન માત્ર કહો, જ્ઞાન માત્ર કહીને એકનું જ્ઞાન લેવું, એકનું જ્ઞાન જુઓ અને આત્મા જુઓ એમાં બેમાં કઈ ફેર. એકનું જ્ઞાન જુઓ એ જ આત્મા છે, આત્મા કહો તો એ આખી જ વાત છે. કારણ કે રાગાદી ત્રિકાળી સ્વરૂપમાં રહેતા નથી, જેવું જ્ઞાન સ્વભાવ જ્ઞાન પર્યાયમાં રહે છે તેવું જ્ઞાન સ્વભાવ ત્રિકાળીમાં રહે છે. તેથી પણ આ ત્રિકાળી આત્મા ત્યાંથી સમજાય છે, ઓળખાય. ત્રિકાળી સ્વરૂપમાં તે ભાવો રહેતા નથી, એક સમય માત્ર રહીને એ ટળી જાય છે. એ જે ભાવો છે બધા સમય સમયની આયુષવાળા છે, ટળી જાય છે. તેથી તે સ્વલક્ષણ થઈ શકે નહીં, માટે કોઈ ભાવો છે એ આત્માના લક્ષણ એ ધારણ કરી શકે નહીં. વળી અનંત ધર્મમાં એ તો તે વિભાવ ભાવ સાથે, પરંતુ અનંત ધર્મમાં મુખ્ય જ્ઞાન છે. કેમ કે અનંત ધર્મો અનંત ગુણો પોતાને જાણતા નથી અને જ્ઞાનને જાણતા નથી. જ્ઞાન પોતાને જાણે છે, જ્ઞાન અન્ય અનંત ગુણોને પણ જાણે છે, ભેદને પણ જાણે છે, ભેદને પણ જાણે છે, જ્ઞાન જ જાણે છે. એટલે જ્ઞાન મુખ્ય છે, અનંત ગુણોમાં જ્ઞાન મુખ્ય છે. એ ઉપરાંત આ વાત થઈ ગઈ ચાલુ ચાલે છે પ્રકરણમાં અત્યારે એ આ છેલ્લા વિષય ઉપર ચાલે કે પરાશ્રય બુદ્ધિ છૂટી અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. એ કેવી રીતે એ ચર્ચા કરી શકાય, એ ચર્ચાના ઉદાહરણમાં લીધું છે. એ વાત આગળ ચાલી ગઈ છે કે પરાશ્રય થવામાં જ્ઞાન માટે પરાશ્રય બુદ્ધિ શુદ્ધિ અંતર્મુખ થવામાં જ્ઞાન જ કારણ છે. કઈ રીતે? કે જીવનું જે પરાશ્રય બહિર્મુખ ભાવે પરિણમન થઈ રહ્યું છે એમાં જ્ઞાનનું માધ્યમ છે. કેમ કે પરપદાર્થ છે એને જ્ઞાન દ્વારા જાણે છે, પહેલા જાણે છે અને રાગદ્વેષ કરે છે. જાણીને રાગદ્વેષ કરે એમ તો બધો નથી, જાણે નથી ને એટલો રાગદ્વેષ કરે છે એમ નથી, જાણીને જ રાગદ્વેષ કરે છે, જાણતાને જ ભલે કરે છે, તત્કાળ કરે છે તો પણ જાણવા પૂર્વક કરે છે. તેના વિના તો સોંગ તો એવું જે બહિરંગમાં પરાશરિત પરિણામ થયું છે એનું જો નિમિત્ત અથવા માધ્યમ જ્ઞાન છે તો એ જ્ઞાન દ્વારા ત્યારે એ જો ફેરફાર થવો હોય તો એ માધ્યમને ફરવું જોઈએ. એની ચર્ચા કરે છે અન્ય પદાર્થ સ્નેહ થાય છે જ્ઞાન પોતાને ભૂલીને જ્ઞેયમાં તન્મયતાપૂર્વક આશ્રય કરે છે અર્થાત એકાંતે અહમ પણ ધારણ કરે છે પરમાં સાવધાન થઈને પ્રવર્તે છે. તે જ જ્ઞાન જે આવી પ્રવૃત્તિ કરી રહ્યું છે તે જ જ્ઞાન પોતાનું સ્વરૂપ ઓળખીને સમા સાવધાન થાય પલટો મારીને શ્વસન થાય તેથી જ્ઞાન દ્વારા જ અંતર્મો થઈ શકાય છે. એ જ જ્ઞાન પલટો મારે પણ થાય અને ન્યાય પણ એમ ન્યાય પણ એમ જ નીકળે છે કે જે ગુણ દ્વારા પરાન્મુખ થવાતું હોય તે જ ગુણ દ્વારા શ્વસનમુખ થવાય. બીજા ગુણ દ્વારા કેમ થઈ શકાય બીજા ગુણથી નહીં એવું છે. અને અંતર્મુખ કેવી રીતે થવાય છે એની થોડી સૂક્ષ્મ ચર્ચા પેલા પેરેગ્રાફમાં નથી થઈ. ત્યાં તો ખાલી લોજિક જ લીધું છે કે જો જ્ઞાન થી પરાશ્રય પણ થવાતું હોય તો જ્ઞાન થી જ અંતર્મુખ પણ થઈ શકે એટલું લોજિક લીધું. અહીંયા જ્ઞાનના પ્રયોગની સૂક્ષ્મ માધ્યમ લીધી છે આ પાઠમાં. આપણે જ્ઞાન છે એ જ્ઞાનનો જ પર્યાય છે ને એ વિપરીત જ્ઞાન છે પણ છે તો જ્ઞાનનો પર્યાય ને એને વિપરીત જ્ઞાન કીધું ખોટું જ્ઞાન કીધું મિથ્યા જ્ઞાન કીધું પણ મિથ્યા જ્ઞાન એ જ્ઞાન જ છે ને તો આ તો જ્ઞાનનું જ્ઞાનત્વ સમજવું થોડું અવળું હોય તો એનું વિશેષણ છે અલ્પ બહુત્વમાં એનું વિશેષણ છે કે આ થોડું જ્ઞાન છે આ ઘણું જ્ઞાન છે અથવા આ સર્વજ્ઞપણું છે આ અલ્પજ્ઞપણું છે આ મતિ જ્ઞાન છે આ કેવળ જ્ઞાન છે એના વિશેષણો એ જ્ઞાનના પરિણામની વિશેષતાઓ છે. પણ જ્ઞાનનું જ્ઞાનત્વ શું આ સમજવાનો છે સ્વભાવ પકડવો છે લક્ષણથી સ્વભાવને ઓળખવો છે ત્યાં જ્ઞાનનું જ્ઞાનત્વ સમજવું જરૂરી છે. ચર્ચા ચાલે છે આપણે શોમાં એ ચર્ચા ચાલે છે જ્ઞાન લક્ષણ આત્માનું જ્ઞાન લક્ષણ કીધું તો અમારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે અમારું જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે અમારું જ્ઞાન તો મિથ્યા જ્ઞાન છે અથવા મતિસૃત જ્ઞાન છે. આત્મા એવો છે કેવી રીતે આત્માને ઓળખવો એવો આત્માને ઓળખવો એટલે લક્ષણ કહો તો જેવું સ્વરૂપ છે એવું જ એનું લક્ષણ હોવું જોઈએ. એવું જ હોય તો એનું સ્વરૂપ ઓળખાય નહીતર તો બીજી રીતે ઓળખાય જાય. અમારી બધા એના વિશેષણો અહીંયા કોઈ જ્ઞાનના વિશેષણોનું કામ નથી સામાન્ય જ્ઞાનનું કામ છે. એનો શું પ્રયોગ ચાલે છે અને એ પ્રકારનું પરિણામ શું થાય છે એ વિશે વળી જ્ઞાનમાં પરના વેદનનો અભ્યાસ પરાશ્રય વૃત્તિથી થાય છે. પરાશ્રય વૃત્તિ છે પરનો મને આધાર છે એવો જેનો અભિપ્રાય છે તેને પરાશ્રય વૃત્તિ કહેવામાં આવે છે. જેમ કે આ દેહ છે ત્યાં સુધી પહોંચો દેહના છૂટા પડવાનો પ્રસંગ આવશે ત્યારે મૃત્યુ ગણવામાં આવશે. એટલે કોઈ એવો પ્રસંગ ઉભો થાય દેહ ત્યાગ થાય ત્યારે એને મારું મૃત્યુ થશે એમ ખરેખર જીવને લાગી આવે છે. અરે કોઈ દિવસ કોઈ દિવસ કોઈ જીવનો મૃત્યુ થવો એટલે નાશ થવો એ કદી કોઈ જીવ માટે તો કોઈ જીવનો મૃત્યુ થયું છે તો કોઈ જીવનો થાય છે તો કોઈ જીવનો છે જેટલા જગતમાં જીવો છે એમાંથી એક સંખ્યા એકની સંખ્યા વધે કે એકની સંખ્યા ઘટે કે કદી ત્રણ કાળમાં બનવા ન વધે વધે ત્યાગના પ્રસંગે ખરેખર લાગે હું મરી જઈશ અથવા હું આહાર લઉં તો જીવી શકું અને પાણી અને હવા મળે તો હું જીવી શકું અને આહાર પાણી અને હવાના માટેના સાધનો પૈસા વગેરે ઘર વગેરે આશરો ઘર તો આશરો છે કે નહીં બીજા વાત થતા હોય ઘર ન હોય આ ઘણા ફૂટપેરી ઉપર નિરાશ કહેવાય એનો નાશ થઈ જાય ખરો નાશ થઈ જાય સર્વનાશ થઈ જાય કોઈ જીવનો કોઈ પુત્રનો જીવ પુત્રનો નાશ થાય એવો બધો પણ એક બુદ્ધિ પડી છે કે હું આના ઘરના આધારે રહી શકું છું ખોરાકના આધારે જીવી શકું છું હવાના આધારે શ્વાસોશ્વાસ જીવું છું આ બધી ખોરાક અનુકૂળતા એ મારું જીવન છે ટૂંકામાં શું છે જીવને કે મારી કલ્પના પ્રમાણે સર્વ સાનુકૂળતાઓ મને રહ્યા કરે તે મારું જીવન એટલે એ અનુકૂળતાના અભાવમાં એને મરણ તુલ્ય ટેન્શન પહેલા ઉભું થાય છે મરણ થતું નથી પણ મરણ તુલ્ય એને સીધો તણાવ ટેન્શન ઉભું થાય એનું નામ પરાશ્રય પરનો પરના આશ્રય મારું મારું અસ્તિત્વ છે રિયાદી નેતર મારી રિયાદી નથી તે પરાશ્રય બુદ્ધિ છે એ પરાશ્રય બુદ્ધિને કારણે એ પરાશ્રય બુદ્ધિ શું લઈ આવે છે કે જ્ઞાનમાં પરના વેદનનો અભ્યાસ લઈ આવે છે સાધું લાગે ગરમ લાગે અને પીડા વેદના મારામાં થાય છે શરીરની પીડા વેદના જીવમાં થાય છે દેહનો ધર્મ જીવ પદમાં જણાય છે દેહનો ધર્મ ક્યાં જણાય છે દેહનો ધર્મ જીવ પદમાં એને જણાય છે ઠંડુ ગરમ ખાટું ખારું તીખું અનુકૂળ પ્રતિકૂળ પીડા સાતા સાતા આ બધો પર વેદનનો અભ્યાસ છે મિથ્યા ભાવ જ્ઞાનની અંદર કોઈ પર નિવેદવાનો અવકાશ નથી ધર્મ નથી કારણ નથી કે કાર્ય પણ નથી પર ચીજને જ્ઞાન વેદી શકે નહીં એમ કેમ જેમ પર ચીજ રૂપે જ્ઞાન થઈ શકે નહીં તેમ જ જ્ઞાન પર ચીજને વેદી શકે નહીં સમય સાધને 92-93 રાખે માં પરાશ્રી બુદ્ધિ કરી છે જો પરાશ્રી બુદ્ધિ છૂટે તો અધ્યાસ છૂટે બીજું બધું તો ઠીક છે પણ શરીરની પીડા થાય અને એનો પીડા અને દુઃખ રૂપે અનુભવ ન કરવો એ પીડાથી છૂટી જવું ટૂંકામાં પીડા પીડામાં રહી જાય દેહમાં રહી જાય ને પોતે એ પીડાથી છૂટી જાય એવો કોઈ ઉપાય હોય તો અભ્યાસ કરે તો જીવમાં એટલે જ્ઞાનમાં જ્ઞાનમાં એટલે જીવમાં આવ્યા જ્ઞાન પરના વિજન નો અભ્યાસ પરાશ્રય બુદ્ધિ શીખાય છે. પરાશ્રય બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી પરાન્મુખપણું પરસન્મુખપણું અને પ્રભાવપણું રહે છે. ત્યાં સુધી પરસન્મુખપણું મટી શકતું નથી અને જ્ઞાનમાં માત્ર જ્ઞાનનું વેદન થવું એ અંતર્મુખપણું છે. અંતર્મુખપણું એ બીજી કોઈ ચીજ નથી. જ્ઞાનને ફક્ત જ્ઞાન રૂપે જ્ઞાનને છૂટા જ્ઞાનને એકલા જ્ઞાનને નિર્ભેર જ્ઞાનને માત્ર જ્ઞાનને જ્ઞાન પણ એવી સંમત આટલી છે. પર્યાયમાં જે પરસન્મુખપણો છે અને પર્યાયમાં જે અંતરસન્મુખપણો અથવા સ્વસન્મુખપણો છે એમાં આટલી જ વાત. જ્ઞાન ને જ્ઞાન પણે માત્ર એકલા જ્ઞાન પણે જ્ઞાન ને વેચવા નથી. અધ્યાસિત થઈને જ્ઞાન ને પરપણે વેચો જ્ઞાન તો પરપણે થતું નથી. જ્ઞાન પરપણે નહીં થતું હોવા છતાં જ્ઞાન ને પરપણે થયેલું વેદાય છે. પરાશ્રય પણ પ્રસન્નમુખ પણ હોઈએ છે અને જ્ઞાન પ્રસન્નમુખ જ્ઞાન તો જ્ઞાન સ્વરૂપે રહે છે. સાહિત્ય જ્ઞાન જ્ઞાનમાં ધરખો પ્રતિબિંબિત થાવ જ્ઞાન જ્ઞાન પણ રહે છે. જ્ઞાનને એટલા જ્ઞાન સ્વરૂપે અનુભવતા કર્મ પણ રહે છે. આથી તે સુધી કોઈ પણ જાતને આંટી ઘૂંટી વગરની ચોખ્ખી વાત થાય જે અંતર્મુખ પણ અનાદિથી નથી કર્યો એમાં રમત આપી આ માર્ગ છે. આ રીત છે અંતર્મુખ થવાનો આ માર્ગ છે અને અંતર્મુખ થવાની આ રીત છે. તો આટલો ત્યાં બે સ્થિતિમાં વાત આવે છે. ભૂલ થાય છે અને આ ભૂલ કેમ ટળે છે કેમ ચડે છે એમાં બતાવનાર નો કેટલો હિસ્સો છે આ બધું વિચારે છે. કાર્ય પોતે કરે છે તો તે બીજા કાર્ય કરે છે એ અહીંયા પ્રશ્ન નથી, પણ એમાં એ વાત આવે છે કે જે વાત લક્ષ ઉપર આવે છે. વાત આવી તો લક્ષ ઉપર આવી ને ન આવી તો લક્ષ ઉપર કેવી રીતે આવે છે? આ સવાલ એમાં અંતર્મુખ થવાની માર્ગની વાત આવી એ સમય સારા જે પ્રવચન કરતા કેમ અંતર્મુખ થવું એ માર્ગ નો પત્તો લાગ્યો ત્યારે એમ કીધું માર્ગ બતાવ્યો તો જોઈએ ને બતાવ્યો બે ત્રણ વખત એ વાતનું પુનરાવર્તન માર્ગ ગુરુદેવ મારંગ ગુરુદેવ બસ મારંગ ગુરુદેવ રાજનીતિ અંતર્મુખ અથવા અંતર્મુખ ની દિશા શોધવા માટે જીવ આગળ એને દેખતો કર્યો અંતર્મુખ પણ એ કાળે પરિસ્થિતિ બધી વખતે તો બધી વાત આવે ને, પણ અહીંયા શું પ્રયોગ શું ચાલે એટલો કે તે કાળે નિજ જ્ઞાન વેદનમાં માત્ર જ્ઞાન વેદન ન લીધું હવે નિજ જ્ઞાન વેદનમાં રાગ ને પરના વેદનનો અભાવ જ્યારે જ્ઞાનમાં જ્ઞાન વેદન વિદાય છે ત્યારે અથવા સ્વપણે જ્ઞાન વિદાય છે ત્યારે નિજપણે જ્ઞાન વિદાય છે ત્યારે એ જ્ઞાનમાં એનું જ્ઞાન વેદાય છે અને તેમાં પર અથવા રાગ કઈ વેદાતો તેમ વેદન ગોચર થતા એટલે કે અનુભવ ગોચર થતા રાગ ને પરથું પરથી મીનપણું થયું એમ કહેવાય છે. આ કહેવાની વાત આવી કેમ કહેવાની વાત આવી કે પેલા એ રાગ ને જ્ઞાન કઈ એક થઈ ગયા નતા, રાગ તો રાગ રૂપે હતો ને જ્ઞાન તો જ્ઞાન રૂપે હતો, પણ નિજ વેદનમાં જ્ઞાનનું જ વેદન આવ્યું અને જ્ઞાનનું વેદન વેદતા રાગ અને પરવેદનનો અભાવ છે એમ અનુભવ ગોચર થયો ત્યારે એમ કહેવાયું કે જ્ઞાન ભિન્ન થયું. માટે તો ભિન્ન જ હતું પણ એ ભિન્ન થયું એમ કહેવાયું ત્યારે નહોતું જ હતું પણ અનુભવ એવો નહોતો. ભીન હોવા છતાં મિથ્યા અનુભવ હતો, અનુભવ એવો નહોતો એટલે જ્ઞાન ભીન છે એમ કહેવાનું નહોતું. અહીંયા જ્ઞાન ભીન છે એમ કહેવાયો એમ લાગુ લાગુ પડ્યું તો જ્ઞાન ભીન જ પડ્યું. જ્ઞાન ક્યારેક લાગુ રૂપે પેપર રૂપે જીત્યો ભીનપણું થયું તેમ કહેવાય છે. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે આ પદ્ધતિ જુઓ. પર અભ્યાસને બાદ કરતા જ્ઞાનને જ્ઞાન વેદનમાં સંભાળ્યું, જ્ઞાનને વેદનમાં નિજ વેદનમાં સંભાળ્યું એટલે અંતર્મુખ. શું સાધન કે પોતે સાધન કોઈ બીજાની જરૂર પડી આમાં આમાં કોઈ બીજાની જરૂર નથી, આમાં રાગની જરૂર નથી, બીજા જરૂર રહે જ્ઞાન જ્ઞાન નિધન માં આવે. આ રીતે જ્ઞાન જ અંતર્મુખ થવામાં કારણ છે. તેથી જ્ઞાન થતા શ્રદ્ધા થાય છે. ત્યારે વેદાનો આત્મા ત્યારે પ્રતીતિ આવે કે જેવો વેદાનો છું એવો જ છું, એવો એ પ્રતીતિ ભાવને ત્યાં પ્રદાન કરવામાં આવે છે. જેમ જાણ્યા વિના રાગદ્વેષ ન થાય, એમ જાણ્યા વિના શ્રદ્ધા પણ ન થાય. કેમ કે વેદનમાં આવ્યો, અનુભવમાં આવ્યો કે આવો જ જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન તો આવું જ છે, વેદીને જાણ્યો ત્યારે એને એવો જ એવી પ્રતિ કાળ થઈ જ્ઞાનપૂર્વક પ્રતિ છે. જ્ઞાનપૂર્વક પ્રદાન થાય છે એમ કહેવાય છે. અને તેથી જ્ઞાન છતાં પ્રદાન થાય છે સમકાળ હોવા છતાં. અને એવું શ્રદ્ધા જ્ઞાન થતા ત્યારે જ ભલે સમકાળ છે તો પણ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક એમ જ્ઞાનપૂર્વક પ્રદાન એમ શ્રદ્ધા જ્ઞાનપૂર્વક ઉપયોગ સ્વરૂપમાં થરવા સ્થિર થરવા એટલે સ્થિર થવા સમર્થ થાય ત્યારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થઈ શકે, થંભી શકે, રોકાઈ શકે, જામી શકે એવી શક્તિ ક્યાંથી આવી કે આ શ્રદ્ધા જ્ઞાન થયું ત્યાં એ શક્તિ ઉત્પન્ન થઈ નહીં કર. જ્યાં સુધી શ્રદ્ધા જ્ઞાન નથી ત્યાં સુધી સ્થિર થવાની ચારિત્રની શક્તિ હતી. ચારિત્ર ગુણ અનાદિથી વિતરાગપણે પરિણમવાનો એનો સ્વભાવ હોવા છતાં રાગપણે પરિણમે એ ચારિત્ર ગુણ વિતરાગ ભાવે પરિણમવાનો એનો સ્વભાવ હોવા છતાં અનાદિથી રાગરૂપે પરિણમે છે અને ક્યારેય વિતરાગ ભાવે પરિણમો નથી. એ ચારિત્ર ગુણ જ્યારે આવું શ્રદ્ધા જ્ઞાન થાય છે ત્યારે સ્વરૂપ સ્થિરતાનો ઉપયોગ થાય છે અને ત્યારે વિતરાગ ભાવ સ્વરૂપ સ્થિરતા એ જ્યાં ચારિત્રનો પરિણામ એ જ વિતરાગ ભાવ. ત્યાં પછી ચારિત્ર ગુણની પર્યાયમાં બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થઈ શકતી નથી. બુદ્ધિપૂર્વક તો જણાતો નથી, પણ બુદ્ધિપૂર્વકના રાગની ઉત્પત્તિ થતી નથી. અને તેથી એમ લાગે છે કે જાણે સર્વથા વિતરાગતા થઈ ગઈ, કેમ કે બુદ્ધિપૂર્વકમાં ગણાતો નથી. એકાકાર વિતરાગ ભાવે પરિણામ રહે છે એવું સામર્થ ઉત્પન્ન થાય. એ સ્થિરતા ઘણી ગાઢ થાય છે, વિશેષતા ધારણ કરે છે અથવા પ્રચુરતા એમાં આવે છે ત્યારે અનુભૂતિમાં પોતાના અનેક દિવ્ય ગુણોના પ્રસિદ્ધિ સાથે આત્મા રમતો પ્રસિદ્ધ થાય છે એમ કહેવામાં આવે છે. આજે ચર્ચાનો વિષય કેટલા વર્ષમાં બોલ છું કે અનેક અનંત ગુણોની અનેક ગુણોની ના વૈભવ સાથે અનુભૂતિમાં આત્મા પોતાના પોતાની અનુભૂતિમાં રમતો પ્રગટ થાય છે. પોતાને પણ એમ બહુ પ્રિય છે, રમતો પ્રગટ થાય તો ધ્રુવ છે, આત્મા તો ધ્રુવ છે અને આત્મા રમે છે તો કે પણ એમાં ભાવ છે, નકલી ભાવ છે. કોઈ અંદરથી એવી વાત નથી આવે એ વાત એમાં ભાષામાં તો મર્યાદા છે. ભાવ તો જે છે રમ્યપણું આત્મામાં છે અને એ રમ્યપણું એનો સ્વભાવ છે. અનુભૂતિમાં રમવો એ એનો સ્વભાવ છે અને આત્મા એનો અનુભૂતિમાં જાણે રમી રહ્યો છે. જમાવટનો વિષય જ્ઞાન પ્રચુર સ્થિરતા થાય છે ત્યારે એ પ્રકાર આવે છે. ત્યારે જ ઉપયોગ સ્વરૂપમાં ઠરવા અથવા સ્થિર થવા સમર્થ થાય છે એવું વિધાન પરમાગમમાં કરવામાં આવ્યું છે. પરમાગમમાં સત્તર ધાતુનું આ વિધાન છે, તેવું વિધાન પરમાગમમાં સમયસાર પરમાગમમાં કરવામાં આવ્યું છે. જ્ઞાનમાં અંતર્મુખપણું થવાનો જે પ્રકાર છે એ પ્રકાર સંક્ષેપમાં વળી જેમ રાજા દીનપણું કરે તે ઉચિત નથી. જીવનું જે પદ છે જ્ઞાન પદ, જ્ઞાન સ્વભાવ જે જીવ છે સર્વોત્કૃષ્ટ પદ છે. એવું છે સર્વોત્કૃષ્ટમાં તો રાજાને માથે કોઈક રાજા આવે ખરો ચક્રવર્તી તો એને શરણાગતિ સ્વીકારીને સરેન્ડર થવું પડે અને એને પછી ત્યાં રાજા ખરો પણ ખંડિયો રાજા કહેવાય, એની ખંડણી પડે, કર ભરવો પડે. પણ આ રાજા છે સર્વોત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ પદ એ પોતાનું ચિંતા કરે, પોતાના માટે ઉચિત છે. વળી જેમ રાજા દીન પણ કરે તે ઉચિત નથી, તેમ જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત પણ નથી. જ્ઞાન કહો, જીવ રાજા કહો, એને પરાશ્રિતપણું થાય તે એને ઉચિત જે છે. આ પરાશ્રિતપણું પરાશ્રિત ઉચિત રીતે થાય છે, પરવિધનનો અભ્યાસ એના આથી જ્ઞાનને ઉચિત નથી. એ પરાશ્રિતપણું અને જ્ઞાનની નિર્મળતામાં પરપદાર્થનું પ્રતિબિંબ પડવું બે વચ્ચે ફરક છે, બે જુદી જુદી વાત છે. એની ચિંતિત કરતા જ્ઞાનની અંદર કેવા કેવા પ્રકાર ઉપજે છે એ બધા પ્રકાર જોતા સમગ્રપણે જ્ઞાનનું સામાન્ય સ્વરૂપ શું છે એ જ્યાંથી સ્વભાવ ગ્રહણ થાય છે એ વાત ઉપર કેન્દ્રિત. કેમકે એનાથી ભ્રાંતિ થાય જ્ઞાનને, જ્ઞાનના સ્વભાવ પણ જો જોવામાં ન આવે તો ક્રાંતિ થવાની શક્યતાઓ ઘણી છે. તેમનો એક ખુલાસો છે કે જ્ઞાનને પરાશ્રિત પણ ઉચિત નથી, તેમાં પરનું જાણવું થાય તે પરાશ્રિત પણ નથી. પરનું જાણવું બને છે જ્ઞાનમાં અને જીવ જ્ઞાનમાં જણાય આવે તે કોઈ પરાશ્રિત પણ નથી. એ તો જ્ઞાનના સ્વચ્છત્વને લીધે છે અથવા એના પર પ્રકાશકપણાની શક્તિને લીધે છે. સ્વચ્છત્વ કહો તો સ્વચ્છત્વમાં તો સ્વપર પ્રકાશન બંને આવી જાય છે, પણ પરનું જે જાણવું થાય છે એ પરાશ્રિતપણું નથી, પણ પર પ્રકાશકપણું શક્તિનો જે પ્રસંગ છે, શક્તિનો જે ભાગ છે અવયવ છે. અનંત ગુણ સંપત્તિથી સમૃદ્ધ છે કોણ? આત્મા. અનંત ગુણ સંપત્તિથી સમૃદ્ધ, અચિંત સામર્થનો ધરનાર એવો પોતે આત્મા પોતાની જીવત્વ શક્તિથી શાશ્વત હયાતી ધારણ કરતો હોવા છતાં, શાશ્વતપણે રહી શકતો હોવા છતાં, જીવતો રહી શકતો હોવા છતાં પર સંયોગથી જીવવાનો, અન્ન પાણી પૈસા વગેરે પર સંયોગથી જીવવા, નભવા કે ટકવા ચાહે છે તે એની જીવતા છે. જીવતા છે શું? પરાશ્રય બુદ્ધિ. પરાશ્રય બુદ્ધિથી પર સન્મુખપણું છે અને પર સન્મુખપણાથી અભ્યાસ છે, અભ્યાસને નિવારી શકાતો નથી. અને એ જીવનો સન્મુખનો મોટામાં મોટો કે પોતે એવો જીવ છે નહીં, શા માટે એને સર્વોત્કૃષ્ટ પદાર્થ અથવા જીવ રાજા કહ્યો? કે અનંત ગુણથી સમૃદ્ધ છે, અને એક એક ગુણનું સામર્થ્ય અસીમ છે. મનથી એનો વિચાર કરવા બેસે તો મનની ચિંતનામાં જ એનો સમાવેશ ન થાય. ટૂંકું પડે મન ચિંતવતા એની સામર્થ્ય ચિંતવા જતા મન ટૂંકું પડે છે. એવું જેનું એક એક ગુણનું અસીમ સામર્થ્ય છે એવા અનંત ગુણથી જે સમૃદ્ધ પદાર્થ છે એવા આત્માને એની એવી હૈયાતી પણ સદાય છે. પાછળ આવું સમૃદ્ધ પણ કઈ અમુક કાળ માટે નથી, થોડા કાળ માટે આવો આત્મા મહાત્મા પછી માન સદાય આવો છે, ત્રણેય કાળે આવો છે, શાશ્વતપણે આવો છે. આ એક મોટી વાત આધાર લેવા માટે બહુ પ્રકરણ ચાલે છે. જીવને પોતાનો આધાર લેવા માટે પોતાનું શાશ્વતપણો અને પોતાનું સામર્થ્ય અને એનું ગુણ સંપત્તિ આ વસ્તુ જો એના લક્ષમાં રહે તો એને ક્યાંય ચિંતા આવે નહીં. અથવા પરાશ્રય બુદ્ધિ એની રહે એ થાય. કોઈની હાડી બહાર મારે કોઈની હાડી બહાર થોડા પછી પૂછતા હોય મને પણ કાંઈ આધાર મળ્યો મારે કાંઈ કોઈ ચિંતા કરવી પણ આ તો તને અનંત કાળ સુધી અનાદિ અનંત કાળે સમૃદ્ધ એવી સંપત્તિ તારા એવી ગુણની સંપત્તિ જો એ તને જણાય તો તારે કોઈનો આધાર લેવાની જરૂર પડે નહીં. પોતે આધાર આપે પણ તારા મારી જાય અને પરાપ્ત બુદ્ધિ અને તમામ પ્રકારના અધ્યાસ થઈ જાય. બહુ મોટી વાત છે. એમ નથી ભરપૂર નાયક એટલે અનંત સામર્થ્ય ભરપૂર પ્રકાર છે. એનું વજન પડવું નાયક એમ કહેતા એનું વજન આવવું એ વાત છે. એક રાગના આધારે પણ જો માણસ પોતાને દેહની પીડા ભણી શકતો દેહની પીડા તો જીવમાં જણાય છે ને મને થાય છે અને મારામાં થાય છે એમ લાગે પણ કોઈ એવો તીવ્ર રાગનો પ્રસંગ બને ભૂલી જાય તો રાગના આધારે પણ એવો ફેર પડી શકે છે કે દેહ પીડાથી દૂર ન થઈ શકાતો હોય એમાં ઉપયોગ છૂટી જાય તો દૂર થઈ ગયો. તો મનને લઈને બધું છે ત્યાં ત્યાં મન લાગેલું રહે છે ઉપયોગ લાગેલો રહે છે ત્યાં ઉપયોગ કર્યો એટલે કાંઈ નથી. એ પરિણામ દેહનું દેહ મારી જાય છે ઉપયોગનો વિષય થતું નથી વાત પૂરી થઈ ગઈ. તો અહીંયા એમ કહે છે કે જો તારા જ્ઞાન સ્વભાવી જેમાં એ વેદન છે જ નહીં એટલું જ્ઞાન વેદન જ કર્યું છે. જ્ઞાન વેદનમાં અવકાશ નથી બીજાના વેદન અનવકાશપણે જે પોતાના જ્ઞાનમય પણ છે એમાં ઉપયોગ આવી ગયો ઉપયોગમાં આવી ગયો પોતાને દેહની પીડાના અભ્યાસ ન રહે તો એમાં કઈ મોટી વાત નથી. સાધારણપણે દેહને ભૂલી જવાય એવી છે. પણ પરાશ્રય બુદ્ધિ એટલે પર સાથેના આધાર બુદ્ધિનો જે અભિપ્રાય છે આધાર બુદ્ધિ એટલે આધારનો અભિપ્રાય છે એટલે એનાથી જીવવા કે નભવા કે ટકવા ચાહે છે એ પોતાના સ્વરૂપનો ઉત્પન્ન થયેલો મોટો વિપ્રયાસ છે. આખા શાશ્વત તત્વનું ખમ કરીને એ અભિપ્રાય પહોંચ્યો અને આખા જગતની વિટમણા કહો આખા જગતના તમામ જીવોની ટેન્શન કહો એનો તણાવ એનો જે કાંઈ ઉપાધિ કહો એ બધું કારણ આવી પડ્યા. અરે મારું સાસો છો ને તારો કઈ થાય એમ નથી, એ કાંકરી ખરે એવું નથી, તારો આત્મગત એટલો બધો મજબૂત છે કે એમાંથી એક કાંકરી ખરે એવું નથી. ચાહે દુનિયામાં ઉથલ પાથલ થઈને આખી પૃથ્વી રસાતા થઈ જાય તો તારી કાંકરી ખરે એવું, એના બદલે ઉલટી સ્થિતિ થઈ જાય. વાંદરાને પાંદડું માર્યું તો ઠેકડા મારવાનું, કાંકરી મારી શીખળિયા હોય તારો કાંકરી જ મારે, કાંકરો મારે કેટલો પાવલી ભાર નો અડધા ભાર નો કાંકરો હોય તો ચાર વખત ચડે ને ચાર વખત ઉતરી જાય કાંકરો, ઝાડ ઉપરથી ચાર વખત ચડે ને ચાર વખત ઉતરે. એ મને માર્યો રે માર્યો, ભલે ભાષા નથી પણ કરીને મને એમ જરાક સંયોગમાં હખડ દખલ થઈ ગયું. પોતાની કલ્પના પ્રમાણે ન થઈ, એના પ્રમાણે ન થઈ, હું તો માથે પૂજવા આવી જાય, માથો ઠેકાણે રહેતો તારી કાંકરી ખરે એમ એવો કોઈ તારે ચિંતા ની આદિ કોઈ જરૂર નથી.
Oh, my God.